તારીખ 23/6/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 955 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 569 તારીખ 23/6/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 955 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 569
આત્માના પંચમહાર્થ ભક્તિ વગેરેના પરિણામ થાય તે શુભરાગ છે અને તે આશ્રવ છે. વ્યવહાર નિશ્ચય સંબંધિત એના ખુલાસો છે. આત્માના પરિણામમાં પંચમહાવ્રત ભક્તિ વગેરે શુભરાગના પરિણામ થાય છે. સામાન્યપણે તેને વ્યવહાર કહેવામાં આવે છે. તે આશ્રવ છે, તે વિભાવ છે અને તે આશ્રવ છે. તેનાથી એની પ્રકૃતિના શુભ પ્રકૃતિના પરમાણુઓને તે પરિણામના નિમિત્તે આવું થાય છે અને બંધન થાય છે. તે રાગને જેનાથી આશ્રવ થાય, જેના નિમિત્તે આશ્રવ અને કર્મનો બંધ થાય, તે રાગને આશ્રવ પણ માનવો અને તેને જ સંવર પણ માનવો તે ભ્રમ છે, તત્વોની ભૂલ છે. આશ્રવ અને સંવર એ બે તત્વો છે, નવ તત્વોમાં એના એમાં એકને જ આશ્રવ માનવો અને તેને ને તેને જ સંવર માનવો એ ભૂલ છે, તત્વોની ભૂલ છે. એક તત્વમાં બીજા તત્વનો આરોપ થાય છે અથવા અધ્યાસ થાય છે તે ભ્રમ છે. એક શુભરાગ છે તે જ આશ્રવ અને તે જ સંવર બંનેનું કારણ કેમ થાય? નવા કર્મ આવે અને નવા કર્મ આવતા અટકે. આશ્રવ કર્મનો આશ્રવ, દ્રવ્ય કર્મનો આશ્રવ કોને કહે છે? તે નવા કર્મનું આવવું થાય. દ્રવ્ય સંવર કોને કહે છે? કે નવા કર્મનું આવવું બંધ થઈ જાય. એના નિમિત્તરૂપ જે કર્મ, જે ભાવ કર્મના પરિણામ છે, શુભરાગના પરિણામ છે, તો એ બંનેમાં કેમ નિમિત્ત પડે? કાં તો એ નવા કર્મને આવવામાં નિમિત્ત પડે અથવા નવા કર્મ નહીં આવવામાં નિમિત્ત પડે, પણ બંનેમાં નિમિત્ત કેવી રીતે પડે? જે શુભરાગથી પુણ્ય પ્રકૃતિ આશ્રવે છે, બંધાય છે, તેનાથી સંવર થાય છે એમ બનતું નથી. મોક્ષમાર્ગ પ્રકાશકમાં તો આ વિષય ઉપર એક બીજો પ્રશ્ન પણ ઉઠાવ્યો છે ટોડરમલજીએ પોતે, કે ત્યાં શુભરાગનો આશ્રવ ભલે થતો હોય, ત્યાં પુણ્ય પ્રકૃતિનો બંધ ભલે થતો હોય, પણ પાપનો તો સંવર થાય છે કે નહીં? એવો એક ક્રોસ કર્યો છે કે એને અમે સંવર કહીએ છીએ કહેનારે એમ દલીલ કરી છે. એનું કારણ કે ત્યાં પાપ પ્રકૃતિ આવતી નથી, પરા પ્રકૃતિનો બંધ થતો નથી, માટે પાપનો સંવર કહો, પુણ્યનો આશ્રવ કહો, એમ એકને ને એકને આશ્રવ અને સંવરનો સ્વરૂપ લાગુ પડે છે. ઓકે, એ વાત પણ તારી બરાબર નથી. જ્યાં કોઈ પણ કર્મની પ્રકૃતિનો આશ્રવ થાય ત્યાં સંવર નથી. નવા કર્મ બંધાય ત્યાં સંવર ક્યાં રહ્યો એમ કહે છે? પછી ભલે કોઈ પણ પ્રકાર હો, એ તો જ્યારે પાપ ભાવ થાય છે ત્યારે પાપ કર્મ આવે છે, પાપ કર્મ બંધાય છે, તો ત્યાં પુણ્યનો સંવર થઈ ગયો કેમ? ત્યાં તો પુણ્ય નથી બંધાતું, તો પુણ્યનો સંવર થયો ત્યાં? એમ પુણ્ય બંધાય ત્યારે પાપ નથી આવતું, તો પાપનો સંવર થયો એમ લાગુ નથી પડતો. સંવર તેને કહીએ કે સ્વયં કર્મોનો આવવું અટકી જાય, કર્મના નિરોધને આશ્રવ નિરોધો સંવર. ઉમાસ્વામીનું આ સૂત્ર છે, આશ્રવનો સ્વયં આવવું અટકે તેને સંવર કહીએ. તો ત્યાં તો આશ્રવ ચાલુ છે, શુભ પ્રકૃતિઓ ત્યાં બંધાય છે, એને સંવર કહી શકાય નહીં. ત્યાં એવી એક દલીલ કરી છે, એ જીવે વખતે પાપ તો નથી બાંધતો, માટે એને પાપનો સંવર તો કહો, તો કે નહીં સંવર એમ ન લાગુ પડે. સંવર તો જે પરિણામો સ્વરૂપમાં અંતર્મુખ થાય, અંતરલીન થાય, સ્વરૂપનો આશ્રય કરે, તેના જ નિમિત્તે નવા કર્મનું આવવું અટકે ત્યારે એને સંવર કહીએ. પણ જે પરિણામ અંતર્મુખ નથી, જે શુભરાગ બહિર્મુખ પ્રવર્તે છે, તેનાથી નવા કર્મનું આવવું તો થાય છે, તો એને આશ્રવ પણ કહેવાય ને એને સંવર પણ કહેવાય, બે વાત એને લાગુ પડતી નથી. એટલે અહીંયા એમ કહ્યું કે એક શુભરાગ છે તે જ આશ્રવનું અને તે જ સંવરનું બંનેનું કારણ કેમ થાય. કોઈ એમ કહે કે એવો મિશ્ર ભાવ છે, એવો આ શુભરાગ એવો મિશ્ર ભાવ છે કે જેમાં આશ્રવ પણ છે ને જેમાં સંવર પણ છે. તો કહે છે કે તને મિશ્ર ભાવ ક્યારે ક્યાં કેવા હોય એની પણ ખબર નથી. અહીંયા એક ટૂંકામાં લીધું છે કે મિશ્ર ભાવનું જ્ઞાન સમ્યક દ્રષ્ટિને જ હોય છે. આ પ્રશ્ન કર્યો હતો ઉદયશ્રી પીતાંબરના વૃદ્ધાચાર્ય હતા ત્યારે કાળ કરી ગયા, કે શુભરાગ છે એ શુદ્ધ ભાવ છે અશુદ્ધ ભાવ છે કે શુદ્ધાશુદ્ધ મિશ્ર ભાવ છે. એ લોકોનો તો અભ્યાસ નથી એ વિષય ઉપર, એટલે પછી કાંઈ ઉત્તર જ નહોતો આવ્યો. બહુ સ્પષ્ટ નિકાલસપણે કહ્યું કે અમારે ત્યાં અધ્યાત્મનો વિષય નથી ચાલતો, વિધિ વિધાન ક્રિયાકાંડ આપણું કરાવીએ છીએ, આ વિષય અમારે ત્યાં નથી ચાલતો. જીવ સામાન્યનું સ્વરૂપ એ ત્યાંથી માંડીને આ બધા જે અધ્યાત્મના મૂળ છે એ બે ચાર પાંચ પ્રશ્નો કર્યા, બધામાં નિરુત્તર હતા. પછી એમને સ્પષ્ટ કર્યું કે આ નથી ચાલતું અમારે ત્યાં. મિશ્ર ભાવ છે, મિશ્ર ભાવ એટલે શુદ્ધાશુદ્ધ મિશ્ર. તો શુભરાગ શુદ્ધાશુદ્ધ મિશ્ર છે, એ શુદ્ધાશુદ્ધ મિશ્ર પણ નથી. મિશ્ર ભાવ ક્યાં ઉત્પન્ન થાય છે કે સમ્યક દર્શન થયા પછી, સમ્યક દ્રષ્ટિને જ મિશ્ર ભાવનું જ્ઞાન લીધું ને, કે સમ્યક દર્શન થયા પછી મોક્ષ માર્ગમાં આંશિક સંવર છે ને આંશિક બંધ છે, આશ્રવ બંધ છે, આંશિક સંવર નિદ્રા છે અને આંશિક એક જ પરિણામમાં બંને પરિણામ બંને જાત હોય છે, ત્યાં મિશ્ર ભાવ છે. એટલે ત્યાં રાગ પણ છે અને વિતરાગતા પણ છે. જેટલા અંશે રાગ છે એટલું બંધનું કારણ છે, જેટલા અંશે વિતરાગતા છે એટલું મોક્ષનું કારણ છે. એ મિશ્ર ભાવમાં સમ્યક દ્રષ્ટિ સાધક થાય છે ત્યારથી વર્તે છે. પણ ત્યાં એટલી વાત તત્વદ્રષ્ટિએ સ્પષ્ટ છે કે જે અંશ બંધનું કારણ છે તે અંશ મોક્ષનું કારણ નથી, જે મોક્ષનું કારણ છે તે બંધનું કારણ નથી. સમ્યક દ્રષ્ટિનો રાગ વ્યવહાર શુભાવ પંચમાવ્રત ભક્તિના પરિણામ તેને પણ બંધનું જ કારણ છે, તે પરિણામ દ્વારા તેને પણ સંવર થતો નથી. અને જે શુદ્ધ ભાવ વિતરાગતા પ્રકૃતિ છે જે અંશે તે ભાવ દ્વારા તેને સંવર અને મોક્ષનું કારણ બન્યું છે, તે બંધનું કારણ નથી. એમ ત્યાં પણ મિશ્ર ભાવ હોવા છતાં અપેક્ષા છે એમાં એની વિવિક્ષા એકદમ સ્પષ્ટ છે. ત્યાં પણ મિશ્ર ભાવ એટલે એક જ ભાવ બંધનું કારણ ને એક જ મોક્ષનું કારણ એમ ત્યાં નથી. ત્યાં બે તત્વ દ્રષ્ટિએ ત્યાં બંને જુદા જુદા ભાવરૂપ તત્વ છે. એક જ સમયમાં બંને જુદા જુદા ભાવરૂપ તત્વ છે. એટલે તો એક ગુણની પર્યાયના બે વિભાગ પડ્યા છે. એક ગુણની એક સમયની પર્યાયના બે વિભાગ જુદા છે. એનું નામ સાધક દશા છે. એવી સાધક દશાનું જ્ઞાન સમ્યક દ્રષ્ટિને જ હોય છે. મિથ્યા દ્રષ્ટિ એ વિષયને ઓળખતો નથી. શ્રદ્ધા ગુણના બે વિભાગ નથી થતા, પણ બીજા બાકીના ગુણના થાય છે. શ્રદ્ધા સિવાય જ્ઞાન, ચારિત્ર, પુરુષાર્થ, સુખ એ ગુણના બે વિભાગ પડે છે.
બરાબર.
શ્રદ્ધાનો તો પ્રશ્ન જ નથી કે શ્રદ્ધા બે બાજુ વહેંચાય. કોઈ કાળે જ્ઞાન વહેંચાય છે બે બાજુ, ચારિત્ર બે બાજુ વહેંચાઈ જાય છે, સુખ દુઃખ પણ બે બાજુ વહેંચાઈ જાય છે એમ છે. સંવર નથી છે, સમ્યક પ્રકારનો સંવર નથી. સમ્યક પ્રકારે સંવર નથી. અહીંયા સંવર એટલે સમ્યક પ્રકારે થતો સંવર લેવો. બાકી તો અનાદિથી નવ તત્વ જીવના પરિણામમાં છે. અનાદિથી નવ તત્વો જીવના પરિણામમાં છે. પછી કોઈ દલીલબાજી કરે, કોઈ વાદ વિવાદ કરે તો એ વાત અપેક્ષિત છે. કેમ કે જે જીવને જેટલા કર્મ આશ્રવે છે એ સિવાયના બાકીના કર્મ ન આશ્રવા તે સંવરરૂપ રહ્યા એમ ગણવામાં આવે છે. નવે તત્વ લીધા છે એક જ જીવના પરિણામમાં. 13મી ગાથા સમય સાથે પણ ભૂતાર્થને આશ્રિત સમ્યક દર્શન થાય છે. ત્યાંથી પછી સંવર, નિદ્રા અને મોક્ષ એ સમ્યક પ્રકારે ગણવામાં આવે છે. જેટલા કર્મ છૂટ્યા એટલો મોક્ષ થયો કે નહીં, જેટલા કર્મ ઉદયમાં આવીને ખરા એટલી નિર્જરા થઈ કે નહીં, પ્રત્યેક જીવને, સર્વ સંસારી જીવને સર્વકાળે જે ઉદય આવીને પૂરો થાય છે એ કર્મ તો ખરે જ છે, નિર્જરે જ છે. તો ત્યાં નિર્જરા થઈ કે નહીં, પણ એ નિર્જરા સમ્યક પ્રકારે નથી. ત્યાં કર્મનો સંબંધ છૂટ્યો કે નહીં, કે આ છૂટ્યો, પણ એ સમ્યક પ્રકારે નથી. તો એમ સંવર, નિદ્રા અને મોક્ષ તો અનાદિથી સર્વ જીવોને છે એ વાત નથી. જે અહીંયા મિથ્યા દ્રષ્ટિને સંવર, નિદ્રા અને મોક્ષ નથી તે સમ્યક પ્રકારે નથી એમ કહેવું. સમ્યક પ્રકાર વાળો જે સંવર, નિદ્રા અને મોક્ષનો પ્રકાર છે એ પ્રકારે નથી એમ કહેવું. મોક્ષ એટલે અંશે છૂટવું, કે આંશિક મોક્ષ છે, પરિપૂર્ણ મોક્ષ નથી. મુક્ત ત્યાં એટલો છૂટ્યો તો છે, તે કર્મથી છૂટ્યો એને મોક્ષ કયો. મોક્ષ માર્ગ છે પોતે આંશિક મોક્ષ રૂપે જ છે, અને તેથી અધ્યાત્મ પ્રધાનતાથી અમૃતચંદ્ર આચાર્ય દેવે પ્રવચન સારમાં મુનિને, ભાવલિંગી મુનિને મોક્ષ તત્વ કહ્યું છે. કે જો તમારે હાલતા ચાલતા સિદ્ધ જોવા હોય તો આ રહ્યા મુનિ. સિદ્ધ છે એ મોક્ષ તત્વમાં છે ને, સિદ્ધ પદ છે એ મોક્ષ તત્વમાં ગણીએ છીએ. હરિયંત પદ સુધી મોક્ષ તત્વ નથી ગણ્યું. એક ન્યાય બી નહીં છે. શું કે જેટલા જીવના મુખ્ય બે પ્રકાર ગણ્યા, સંસારી ને સિદ્ધ, ત્યાં સિદ્ધ સિવાયના બધાને સંસારમાં લીધા અરિયંત પદ સુધીના. હવે ત્યાં અરિયંતને સંસારી કહેવા, અને અહીંયા પ્રવચન સારમાં મુનિને મોક્ષ કહેવું, મોક્ષ તત્વ કહેવું, મોક્ષની મોક્ષ તત્વ કહેવું. ત્યાં શું કહેવા માગે છે, શું વિવિક્ષા છે, કથનની મર્યાદા શું છે, અહીંયા કહેવા ધારેલો ભાવ શું છે એ ન સમજે તો એમ કહે કે આ જૈન દર્શનના આચાર્યોનું ઠેકાણું ક્યાં છે, કોઈ કાંઈક કહે છે ને કોઈ કાંઈક કહે છે, આમાં કોઈ વાત જ નિશ્ચિત થતી નથી. શ્યાદવાદના નામે સૌને ઠીક પડે એમ ગપ્પા મારવાની છૂટ છે કાંઈ? અમે કહ્યું કે તો શ્યાદવાદ છે, શ્યાદવાદ છે એમ છે, એમ ન ચાલે. જ્યાં જે કહેવા માગે છે ત્યાં બરાબર તેની અપેક્ષા સ્પષ્ટ હોવી જોઈએ, અને એ સ્પષ્ટતા આત્મામાં અવિરોધપણે કાર્યગત થાય એવી હોવી જોઈએ, આત્માનું હિત સાધે એવી હોવી જોઈએ. એ મુદ્દો ન જળવાય તો મોટી ગડબડ ઊભી થાય. શું કહે છે કે મિશ્ર ભાવનું જ્ઞાન સમ્યક દ્રષ્ટિને જ હોય છે, એટલે શુભરાગ પોતે મિશ્ર ભાવ નથી. સમ્યક દ્રષ્ટિને પણ જે રાગ છે તે ધર્મ નથી, તેનો શુભરાગ પણ ધર્મ નથી, તેનો પંચમાવૃતનો ભક્તિનો પૂજાનો શાસ્ત્ર સ્વાધ્યાયનો રાગ એ રાગ પોતે ધર્મ નથી. ઉપયોગ તે ધર્મ છે એમ કહ્યું છે. કયો ઉપયોગ તે ધર્મ છે? કે શુદ્ધ ઉપયોગ તે ધર્મ છે, શુભોપયોગ ધર્મ છે એમ નથી, પણ શુદ્ધોપયોગ તે ધર્મ છે એમ છે. શુદ્ધોપયોગ ને ધર્મ કહ્યો. જે અશુદ્ધ ઉપયોગ છે, શુભ અથવા અશુભ પરિણામ સાથે જોડાયેલો એવો જે અશુદ્ધ ઉપયોગ છે તે ધર્મ નથી, તે અધર્મ છે. હવે સમ્યક દ્રષ્ટિને પણ જે શુભ રાગ છે તે ધર્મ નથી, તો પછી મિથ્યા દ્રષ્ટિ એમ માને કે મારો શુભ રાગ તે ધર્મ છે, એ વાત તો એની બિલકુલ આ વિષયની અણસમજણને અને અજ્ઞાનને જ પ્રસિદ્ધ કરે છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રાગ રહિત છે તે જ ધર્મ છે, બહુ સ્પષ્ટ વાત છે. ત્રણેય કાળે આ સિદ્ધાંત છે તે અફર છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ કુમાર સ્વામીનું પહેલું જ સૂત્ર આ છે. બહુ આધારભૂત સૂત્રો છે આ બધા, કે ત્રણેય કાળે મોક્ષ માર્ગ તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામમાં સમાપ્ત થાય છે. એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ સિવાય જેટલા કોઈ સાધક દશામાં અશુદ્ધતારૂપ પરિણામ રહ્યા તેને અહીંયા ધર્મમાં ગણતા નથી, તે બાધક છે. એટલો ત્યાં નવો આશ્રમને બંધ થાય છે, અને જેટલા શુદ્ધ પરિણામ છે તેટલો સમર નિદ્રા થાય છે, એમ બે પ્રક્રિયા સાધકને ચાલુ છે. ત્યાં કર્મનો આશ્રવ અલ્પ છે અને કર્મની નિર્જરા વિશેષ છે, નિવૃત્તિ ઘણી છે, નિકાસ ઘણી છે, આયાત ઓછી છે, એટલે ક્રમે કરીને તે કર્મો સંપૂર્ણપણે ખાલી થાય છે. એમ ક્રમશઃ એ મોક્ષ માર્ગમાં આગળ વધે છે. એક સાથે મોક્ષ માર્ગમાં આવતા વેંત જે કાળે સમ્યક દર્શન થાય તે જ કાળે મોક્ષ થાય એવું કદી કોઈને વિશે બન્યું નથી, બનશે પણ નહીં. અંતર્મૂર્તનો કાળ તો લાગે જ લાગે, જગન્યમાં જગન્ય અંતર્મૂર્તનો કાળ તો લાગે જ લાગે, અને તે અસંખ્ય સમય છે. અસંખ્ય સમય, બે ઘડી જેટલો એકાગ્રતાનો, ચારિત્રની એકાગ્રતાનો બે ઘડી જેટલો કાળ પૂર્ણ થવામાં લાગે જ લાગે. ન લાગે એવું બને નહીં. એ પણ એવો જીવ હોય કે જેણે મુનિ દીક્ષા પહેલા અંગીકાર કરી હોય, એટલો તો જે બારમાં હળવો થઈ ગયો હોય એમ. પાછો એમ નહીં કે સમ્યક દર્શન 3 ઇંચમાં થયું હોય અને 2 ઘડી એકાગ્ર થઈ જાય, કે સમ્યક દર્શન દેવને થયું હોય, કે સમ્યક દર્શન અહીંયા ગ્રહસ્થીને હોય, એને કદી એવી એકાગ્રતા ઉત્પન્ન થતી. બીજા જે કષાય પીડ્યા છે એ કષાય છૂટે નહીં અને સીધો મોક્ષ થઈ જાય એવું બનતો નથી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રાગ રહિત છે, તે જ ધર્મ છે. હું જ્ઞાયક છું એવા સ્વભાવના શ્રદ્ધા જ્ઞાનથી જેટલો વિતરાગ ભાવ થયો તે સંવર અને ધર્મ છે. શું કહ્યું કે પોતાના સ્વરૂપ આશ્રિત શ્રદ્ધા જ્ઞાન, સ્વભાવ આશ્રિત જેટલા શ્રદ્ધા જ્ઞાન થયા અને એ શ્રદ્ધા જ્ઞાનની સાથે ચારિત્રના પરિણમનમાં પણ જેટલા અંશે વિતરાગ ભાવ થયો તે સંવર અને ધર્મ છે. સાધકને તે જ સમયે જે રાગ છે તે આશ્રવ છે, ત્યાં મિશ્ર ધર્મ છે, મિશ્ર પર્યાય છે. ત્યાં સંવર પણ છે અને ત્યાં રાગ હોવાથી જો એમ કહો કે એને રાગ છે જ નહીં તો એ સિદ્ધ થઈ ગયા. સિદ્ધ ભગવાનને રાગ નથી, પણ હજી સાધક છે. એ સાધક છે એનો અર્થ જ એ છે કે સંપૂર્ણ સાધ્ય પદને પામ્યા નથી, ત્યારે તો સાધક છે. જે સાધક છે તે સાધ્ય પદમાં નથી, ને સાધક પદમાં છે તે સાધ્ય પદમાં છે તે સાધક પદમાં નથી. બંને એક પદ નથી, બંને જુદા જુદા પદ છે. તો ગુરુદેવે આટલા ખુલાસા કર્યા સાધ્ય સાધકના, નહીતર સાધકને સાધ્ય માને, જે સાધક છે એને સાધ્ય માને, લગભગ એવું થાય છે. ને એ પણ વિતરાગતામાં સાધક સાધ્યનો ભેદ તો ખબર નથી, પણ જે રાગ છે એને જ સાધક માને ને એને જ સાધ્ય માને, આ પરિસ્થિતિ છે. સંપ્રદાયોની જે પરિસ્થિતિ છે એમાં તો શુભ રાગ છે એને સાધક માનીને, સાધક ગણીને એને જ સાધ્ય તરીકે આરાધવામાં આવે છે. એથી તો કાંઈ ધર્મ થતો નથી, પણ મિથ્યાત્વ થાય છે. ધર્મ થતો નથી પણ ઉલટાનું મિથ્યાત્વ દ્રઢ થાય છે. બહુ સરસ વિષય છે આ સ્પષ્ટીકરણ માટે, કે તત્વદ્રષ્ટિએ જ્યારે ભગવાને 9 તત્વ કયા છે અને જૈન દર્શનના સિદ્ધાંતનો આ પાયાનો વિષય છે. આ સિદ્ધાંત જે દાર્શનિક સિદ્ધાંતમાં જાય છે, અધ્યાત્મમાં તો છે પણ આગમના સિદ્ધાંત છે, પણ દાર્શનિક સિદ્ધાંતમાં જાય છે. કોઈ દર્શનમાં આ 9 તત્વનો વિષય નથી જૈન દર્શન સિવાય. એમાં જે 9ના ભેદ છે એમાં આશ્રવ છે તે સંવર નથી, ને સંવર છે તે આશ્રવ નથી. બંધ છે તે મોક્ષ નથી, ને મોક્ષ છે તે બંધ નથી, કેમ કે બંને પ્રતિપક્ષ છે. જે સ્વભાવ છે તે વિભાવ નથી, ને વિભાવ છે તે સ્વભાવ નથી. વિભાવના નિમિત્તે આશ્રવ અને બંધ છે, એ જ વિભાવના નિમિત્તે સંવર અને મોક્ષ છે એમ તો કહી શકાય એવું નથી, કેમ કે બંને પ્રતિપક્ષ છે. 9 તત્વનો અર્થ જ એ છે કે એક તત્વ બીજા તત્વ સ્વરૂપે નથી. તત્વ એટલે તે પણ જે છે તે છે, જે છે તે બીજું પણ છે, એમ કેવી રીતે બની શકે? એનું અનેકાંત જ એમ છે કે જે છે તે બીજું નથી, જે સ્વરૂપે છે તે પર રૂપે નથી, અન્ય રૂપે નથી, એનું નામ તો અનેકાંત છે. એટલે કહ્યું કે હું જ્ઞાયક છું. એવા સ્વભાવના શ્રદ્ધા જ્ઞાન થી જેટલો વિતરાગ ભાવ થયો તે સંવર છે. એવા સ્વભાવથી, સ્વભાવના શ્રદ્ધા અને જ્ઞાનથી, એટલે વિતરાગ ભાવ શ્રદ્ધા જ્ઞાન વિના થતો નથી એમ સ્થાપી દીધું. કોઈ એમ કહે કે અમને ભલે જ્ઞાયકના શ્રદ્ધા જ્ઞાનનો કાંઈ અમને કાંઈ સંબંધ નથી, એ અમે સમજતા નથી એમાં કાંઈ, અમને વિતરાગ ભાવ છે એ નક્કી છે. કેમ કે પહેલા આવો રાગ થતો હતો, હવે અમે ત્યાગ કર્યો તેથી એવો રાગ થતો નથી, માટે વિતરાગ ભાવ તો છે જ અમને. એ વાત કદી બનતી? વિતરાગ ભાવ સ્વરૂપના શ્રદ્ધા જ્ઞાનના કદી હોતા નથી. જે વિતરાગ ભાવ એટલે શું કે જે ચારિત્ર ગુણના પર્યાય સ્વરૂપ સ્થિરતા રૂપ કામ કરે છે. હવે જેમાં સ્થિરતા કરવી છે તેની પોતા સ્વરૂપે પ્રતીતિ ન હોય અને તેનું પોતા સ્વરૂપનું જ્ઞાન પણ ન હોય તો એ સ્થિરતા લાવવાનું ક્યાંથી બને? એમાં શેમાં સ્થિરતા લાવવી છે? આ મારું સ્વરૂપ છે એમાં સ્થિરતા લાવવી છે? મારું સ્વરૂપ છે એમ તે જાણ્યું છે, મારું જ સ્વરૂપ છે ને બીજાનું નથી એવી તને પ્રતીતિ વર્તે છે? એક સમજણના કાળમાં આ એક મુદ્દો વિચારવા યોગ્ય છે કે જે સમજવામાં આવે છે એનો વિશ્વાસ કેટલો છે. જ્ઞાન પ્રતીતિ કરતા કરતા, પ્રતીતિ સાધતા સાધતા, પ્રતીતિને કેળવતા જ્ઞાન કરવામાં આવે છે કે માત્ર જ્ઞાન કરવામાં આવે છે? અનુભવ પ્રકાશ આ બહુ સારો છે કે જે જાણવું છે એમાં તારો વિશ્વાસ કેટલો છે કે માત્ર જાણવું પૂરું રહી જાય છે? એ જ્ઞાનનું જે શ્રદ્ધારૂપ કહીએ તે આ છે. જ્ઞાનમાં શ્રદ્ધાનું રૂપ છે કે નહીં એ આ છે કે જ્ઞાન જાણે છે ત્યારે પ્રતીત એની અંદર છે કે નહીં, જે જાણે છે એની પ્રતીત છે કે નહીં, આ તો વિષય છે. તો એ જ્ઞાન જ્ઞાન છે. એક દ્રષ્ટાંત લઈએ કે અનાદિથી જીવને ઉદગળ પર સંયોગમાં સુખની પ્રતીત છે, એમાં સુખ છે એવી પ્રતીત છે કે છે? તો એ પ્રતીત એમને એમ રહે અને જ્ઞાન એમ વિચારે કે જળ પદાર્થમાં સુખ ગુણ નહીં હોવાથી જળમાં સુખ નથી. આમ જાણ્યું જો જળ પરમાણુમાં સુખ નામનો ગુણ નહીં હોવાથી ત્યાં સુખ નથી એમ જાણ્યું. પણ પ્રતીત શું કરી? આ સવાલ છે કે જે અનાદિથી સંયોગમાં સુખ છે એ પ્રતીતિ તારી ઉઠી જાય છે, મટી જાય છે, ફરી જાય છે? એમાં સુખ આ સુખ થયું કે નહીં તને? એમાં પરમાણુમાં સુખ છે કે નહીં એની પ્રતીતનું શું? જાણ્યું તો ખરું પણ એની પ્રતીતનું શું? આ પ્રશ્ન છે. બહુ સારી શૈલી છે અનુભવ પ્રકાશની જે શૈલી છે, બહુ સારી શૈલી છે. પાછળનો છેલ્લો અધિકાર છે એમાં એ વિષય બહુ ગૂંચો છે. અનુભવ અર્થે એ વિષયને એ દ્રષ્ટિકોણથી બહુ ગૂંચો છે. એ છે કે જેટલો વિતરાગ ભાવ શ્રદ્ધા જ્ઞાન પૂર્વક થયો તે સંવર અને ધર્મ છે. साधक ने तीर्थ समय जे राग रहो राग छे ते आश्रव छे एक ज समय मा आवा बन्ने भावो मिश्र रूप छे ते बन्ने ने भिन्न भिन्न जन धर्मी जी ओळखे छे बे प्रकार छे एक समय मा एक ज काले तेनी भिन्नता ने તેના જુદા જુદા સ્વરૂપને ધર્મી જીવ બરાબર ઓળખે છે કેમ કે પોતાનું જ પરિણમન છે પોતાનું જ પરિણમન છે એમાં દિશા ફેર છે બંનેની જે જ્ઞાનધારા છે તે પરિણામ અંતર્મુખ થયેલો છે જે કર્મધારા છે તે તેજ કાળનો પરિણામ બહિર્મુખ થયેલો છે બેની જુદા જુદી જુદી દિશા છે પરિણામ એક અને કાર્ય બે પ્રકારના કેટલી સૂક્ષ્મતા છે પરિણામ એ ધર્મી જ ઓળખે છે અધર્મીને તો બીજો પ્રકાર નથી એટલે ઓળખવાનો પ્રશ્ન પણ રહેતો નથી કેમ કે એને તો બીજા જ્ઞાન ધારા મોક્ષ માર્ગીને ધર્મીને પોતાના પરિણામ માટે અનુભવ ગોચર છે આ કર્ણાનુયોગનો વિષય નથી આ તો અધ્યાત્મના પોતાના પરિણામમાં પોતાને બુદ્ધિ ગમ્ય થાય જ્ઞાન ગમ્ય થાય એવો વિષય છે કર્ણાનુયોગનો વિષય હોય તો એમ કહી દે કે તો કેવડીને ખબર પડે આપણને ખબર ન પડે એવું નથી આ પોતાને અનુભવ ગોચર થાય છે સ્પષ્ટપણે અનુભવ ગોચર થાય છે રાગ છે એ સ્વ સ્વરૂપે પોતાને ભાસતો નથી લાગતો નથી અનુભવાતો નથી જ્ઞાનમાં જાણે છે કે જીવનું જ પરિણામ છે છતાં સ્વરૂપનું સ્વામિત્વ થયું હોવાથી સ્વરૂપમાં સ્વરૂપને આશ્રિત પરિણામ થયા એટલું જ સ્વના પડખે જાય છે અને બાકી બધું પરના પડખે જાય છે રાગ ને રાગના નિમિત્તો એવા જે બે ભાગ થાય છે તે સ્વાનુભવ ગમ્ય છે જ્ઞાન ગમ્ય છે એ કોઈ કેવળીના જ્ઞાનનો વિષય છે એમ નથી છે સૂક્ષ્મ એક જ સમયમાં છે અને એક જ ગુણના પરિણામના બે વિભાગ છે છતાં પણ એ સાધકને બરાબર જાણવામાં અને અનુભવમાં આવે છે ત્યાં તે બાહ્ય તરફ પરિણમતા બાહ્ય દિશામાં પરિણમતા અંશને મોક્ષ માર્ગ જાણતા નથી અને કહેતા પણ નથી રાગ તો સ્પષ્ટપણે દુઃખરૂપ દુઃખ સ્વરૂપ વિભાવ સ્વરૂપ અને મલિન કષાય સહિત છે સકષાય હોવાથી મલિનતા સહિત છે પણ જે જ્ઞાનનો અંશ પણ પર દિશામાં લાગે છે જે જ્ઞાનનો અંશ પણ પરજ્ઞેયને જાણવામાં જે ઉપયોગ જાય છે એને પણ એ મોક્ષ માર્ગ તરીકે જાણતા નથી પણ એ ઉપયોગ બહાર નીકળ્યો અને સામે સાક્ષાત વિતરાગ જિનેન્દ્ર પરમાત્માના દર્શન એ ઉપયોગમાં થાય તો મોક્ષ માર્ગ ખરો કે નહીં કે તો પણ તે મોક્ષ માર્ગ નહીં બહાર નીકળ્યો અને એમાં આત્માના સ્વભાવનો વિકલ્પ આવે એવો વિચાર આવે શાસ્ત્ર અનુસાર શાસ્ત્રમાં ઉપયોગ જાય અને એ ઉપયોગ જાય ત્યારે શાસ્ત્રમાં આત્માનો વિષય જાય પ્રકરણ હોય ત્યાં ઉપયોગ જાય તો એ જ્ઞાન મોક્ષ માર્ગ સ્વરૂપ છે કે નહીં કે નહીં એ ઉપયોગ એ જ્ઞાન મોક્ષ માર્ગ સ્વરૂપ નથી ટોડણમલજીએ આ ચોખવટ તો એમની એમના પત્રમાં રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં કરી છે એમના મિત્રોને જ્યાં પત્ર લખ્યો છે કે પરસત્તા અવલંબી જ્ઞાનને જ્ઞાની મોક્ષ માર્ગ કહેતા નથી, કહેતા નથી એટલે જાણતા પણ નથી, જાણતા નથી એટલે અનુભવતા પણ નથી. આટલું તો એમણે પત્રમાં આ વાત ચોખ્ખટ કરી. એ બંનેને ભિન્ન ભિન્ન ધર્મી જી ઓળખે છે, કેવું સૂક્ષ્મ પરિણામ છે કે એક જ જ્ઞાનના જ્ઞાન ગુણનો પર્યાય એનો એક અંશ આત્મા સાથે વળગેલો રહે, એક અંશ બહારમાં પ્રવર્તો હોય ભિન્ન ભિન્ન નિમિત્તોમાં. એવી જ રીતે ચારિત્રનો એક અંશ આત્મા સાથે વિતરાગ ધારારૂપ હોય, એક અંશ બહારમાં રાગ રૂપે પરિણમે. સુખ ગુણમાં પણ આત્મિક સુખનું વેદન રહે આંશિકપણે, અને બાકીના ભાગમાં પૂર્ણ સુખ પ્રગટ નથી. ત્યાં સાધક દશામાં પૂર્ણ સુખ પ્રગટ નથી, તો બાકીના ભાગમાં જેટલો વિભાવ વર્તે છે એટલું દુઃખ પ્રવર્તમાન થાય. સાધકને ધર્મીને પણ એટલું દુઃખ છે. તેથી એમ કહે છે કે વિકલ્પમાં તીવ્ર દુઃખ લાગે છે. શું કહે છે? નાની પણ એમ કહે છે કે વિકલ્પમાં અમને તીવ્ર દુઃખ લાગે છે. કેવું દુઃખ લાગે છે એમનો કહ્યું, એક વિશેષણ વાપર્યું કે તીવ્ર દુઃખ લાગે છે. સુગાનીજી એ તો ભઠ્ઠી કહી છે, પઠણ પડે એવું છે. દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યે ઉપયોગ લાગે અને એમાં ભઠ્ઠી જેવું દુઃખ લાગે, બહુ તીવ્ર કસાય થતો હશે ને? દેવગુરુ શાસ્ત્રમાં તો મંદ કસાય છે. ઉપયોગ દેવગુરુ શાસ્ત્રમાં લાગે તો મંદ કસાય છે, ને દુઃખ તો પછી તીવ્ર શું કરવા લાગે? મંદ કસાયમાં તો મંદ દુઃખ લાગવું જોઈએ, તો અહીંયા તીવ્ર દુઃખ શા માટે? કહ્યું કે જે વિતરાગી અકસાય રૂપ આત્માની શાંતિ છે એની સાથે અહીંયા મંદ કસાયના દુઃખને મીંડવવામાં આવે છે. એમ ન જાણે એને આત્માની શાંતિ જાણી નથી ને જોઈ નથી. આ તો વિવાદ થયો હતો આપણે ત્યાં, આ વિષય ઉપર તો વિવાદ થયેલો હતો. ત્યારે ગુરુદેવે એમ કહ્યું, જેને એક સારું સર્ટિફિકેટ આપ્યું તો એને માટે એમ કહી દીધું સીધું જ કે આત્માની શાંતિ જોઈ નથી. આત્માની શાંતિ જોઈ હોય એને આ બરાબર ખ્યાલ આવે કે વિકલ્પ બહાર નીકળ્યો, એમાં તો દુઃખ લાગે છે. માછલી ભલે કાંઠે ભીની રેતીમાં આવે, શિયાળામાં કાંઠે ભીની રેતી હોય ને, એ પાણી કરતા બરફ જેવી ઠંડી હોય. વહેતું પાણી એટલું ઠંડુ ન હોય, નદીમાં જે પાણી વહેતું હોય એટલું ઠંડુ ન હોય, પણ રેતી એટલી બધી ઠંડી હોય કાંકરી. પણ એ માછલી જો રેતી ઉપર આવે તો તરફડાટ નાખે, એમ શીતળતા ન લાગે. એ પાણી પાણી છે ને રેતી રેતી છે, ભલે કસાયની મંદતા હોય કસાય કસાય છે, અને અકસાય તે અકસાય ભાવ છે. આત્મા તો અકસાય સ્વરૂપ છે, જેમ નિર્મળ તારે સ્ફટિક તણી, જેમ સ્ફટિકની નિર્મળતા છે એમ આત્માનો ધર્મ છે. એ પ્રબળ કસાયના અભાવ સ્વરૂપે છે, પછી છે ને આનંદ પ્રબળ કસાય અભાવ. કસાયનો સદભાવ અને કસાયનો અભાવ આ બે જુદી જુદી વસ્તુ છે, એક નથી. બે ને એક કરે છે તે આ વિષયની અંદર ભૂલે છે. એ एक ज समय में आवा बन्ने भावो मिश्र रूप छे ते बन्ने ने भिन्न भिन्न स्वरूपे धर्मी जी ओळखे छे साथे छे एक काले छे व्यवहार तरीके एने उपचार गणवा करीने साथे गणवामां आवे छे तो पण एनु भिन्न भिन्न स्वरूप धर्मी जी बराबर ओळखे छे पहला व्यवहार ने पछी निश्चय एम नथी पहला व्यवहार करो तो निश्चय प्रगटे एम नथी आ सिद्धांत छे संप्रदायों में वर्तमान त्रणे संप्रदायों में विवादास्पद रह्यो थाय छे कि जे जीव ने निश्चय प्रगटे छे तेनी पूर्व पर्याय ने व्यवहार कहे छे अने जे व्यवहार नी अंदर कषायनी मंदता आदि ना परिणाम होय छे यथोचित परिणाम होय अने तेथी व्यवहार साधक अने निश्चय साध्य एवं व्यवहार वचन पण छे ए पण शास्त्र नु वचन छे તો પણ એ ખરેખર એમ નથી વ્યવહાર સાધક ને નિશ્ચય સાધ્ય એમ ખરેખર વ્યવહાર થી એમ હોવા છતાં નિશ્ચય થી એમ નથી બહુ વિચારવા જેવો વિષય છે કે એક જીવને સમ્યક દર્શન શુદ્ધાત્માના આશ્રય થાય છે જ્યારે શુદ્ધાત્માના આશ્રયે એની શ્રદ્ધા એનું સ્વસંવેદન જ્ઞાન અને એની સ્વરૂપ સ્થિરતાનો ઉપયોગ થાય ત્યારે પ્રથમ ચોથું ગુણસ્થાન પ્રગટે એ પહેલાની પૂર્વ ક્ષણોમાં પૂર્વ પર્યાયોમાં નજીકની પૂર્વ પર્યાયોમાં નજીકના કાળની પૂર્વ પર્યાયોમાં તે જીવને નિયમથી જેમાં એકાગ્ર થવું છે તેનો જ વિકલ્પ નામ રાગ હોય વિચારમાં પણ એટલે વિચાર જ્ઞાનમાં બાહ્ય જ્ઞાનમાં પણ એને આત્મા જ હોય રાગમાં પણ એનો વિષય આત્મા જ હોય અને એ જ્ઞાનમાં જે પ્રતીત ઘૂંટતો હોય એ પણ આત્મા સંબંધીની હોય બરાબર આવી જ પૂર્વ પર્યાય હોય નિયમબદ્ધ જેને થાય એને નિયમબદ્ધપણે આ જ પર્યાય હોય બીજી પર્યાય ન હોય અને તેથી તેના તેવા પરિણામને વ્યવહાર કહેવામાં આવે તો પણ ત્યાં વિકલ્પ સાધક છે અને નિર્વિકલ્પ દશા સાધ્ય છે એમ નિશ્ચયથી આમ છે એનું જ્ઞાન કરે એમ છે જો પૂર્વક્રમ આવો હોય પણ તે વિકલ્પે નિર્વિકલ્પતાને સાધી છે એમ નથી આમ છે વર્ણન એવું આવે કે સ્વવિકલ્પ દશા દ્વારા નિર્વિકલ્પ આમ થવાય એમ કરીને રીધિને વિધિને રીત બતાવે છતાં સાધક સાધ્ય પણ નિશ્ચયથી ત્યાં આમ છે કેમ કે એક વિભાવ છે એ વિભાવ સ્વભાવને કેવી રીતે સાધે આ વિચારવા જેવો મલિનતા પવિત્રતાને કેવી રીતે સાધે અથવા દુઃખ સુખને કેવી રીતે સાધે કે એમ બની શકતું નથી પણ એની સ્થિતિ છેલ્લી શું છે એનું ત્યાં વર્ણન છે આવી જ છેલ્લી સ્થિતિ હોય છે કેમ કે એ સ્થિતિમાં પણ ઘણા ફેરફારો છે એમાં ચોક્કસ ફેરફાર આ થાય છે આવો થાય છે જેમ કોઈ જીવ કોઈ માણસ ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે આંગણામાં આવીને ઘરમાં આવે છે અધર આવે છે સીધો બારીમાં આવે છે કોઈ હાથમે માણે સીધો આવે છે આંગણામાં આવીને ઘરમાં પ્રવેશ દ્વારમાં આવે છે પછી દાદરો ચડીને ઉપર જાય બેઠકનો દીવાનખાનાનો રૂમ પહેલે માળે છે તો સીધો ત્યાં જાય આંગણામાં આવે દરવાજામાં આવે પણ આંગણું છે તે ઘર નથી ને ઘર છે તે
આંગણું નથી.
અર્થ સ્પષ્ટ હોવું જોઈએ. જો આંગણા ને ઘર માને તો એ ઘર ભૂલ્યો છે. આંગણા ને ઘર માને તો
ઘર ભૂલી જાય.
કોઈનું ઘર એવું હોય રસ્તા ઉપર મેઇન રોડ ઉપર દરવાજો પડતો હોય, બારણું પડતું હોય, હજારો માણસો પસાર થતા હોય, બધા આંગણા એવા ગણાય કે નહીં? કેમ, આંગણું તો છે અને ત્યાં એવાય છે કે જે ઘરમાં આવ્યા તે આંગણે આવ્યા એમ કહેવાય. ઘરે આવ્યા તે આંગણે આવ્યા, ઘરે ન આવ્યા તે આંગણે પણ ન આવ્યા. છે કે નહીં આપ એમ? અહિયાં જે નિશ્ચયને પ્રાપ્ત કરે છે એની પૂર્વ પર્યાયને વ્યવહાર કહેવામાં આવે છે. વ્યવહારમાં અટકે તેને તે પરિણામને વ્યવહારનો ઉપચાર લાગુ પડતો નથી. એ અટકવા માટેનો વિષય નથી. એ ખૂબી શું છે નિરૂપણની? કે જીવ અટકે નહીં, એ કહેવાનો હેતુ છે કે જીવ અટકે નહીં ત્યાં. પરિણામ તો તે જ થશે એને. જ્યાં સુધી નિશ્ચય પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી એને પુરુષાર્થની મંદતાને કારણે શુભરાગની ઉત્પત્તિ થયા વિના રહેતી નથી. જે જીવ નિશ્ચય વિતરાગતાને સાધવા નીકળ્યો તેને સાધવા માટેનો પર્યાપ્ત પુરુષાર્થ ઉત્પન્ન ન થાય તો તે પુરુષાર્થની ઉણપને લઈને વિતરાગતાને બદલે શુભરાગની ઉત્પત્તિ થઈ આવે છે. અને ત્યાં તેને વ્યવહાર એવું નામ આપવામાં આવે છે. આમ ખરેખર છે. સાધકને પણ, સાધક જીવ સ્વરૂપમાં જ રહેવા ચાહે છે. પુરુષાર્થની હીનતા, અલ્પતા અને ઉછપને લઈને એ રાગમાં પણ પરિણમે છે. ત્યારે તે જાણે છે કે આ રાગ છે તે ધર્મ નથી. ભલે તેને વ્યવહાર ધર્મ કહેવામાં આવે છે તો પણ તે ખરેખર જેને ધર્મ કહીએ છીએ તે ધર્મ તો આ નથી એમ બરાબર ઓળખે છે. હવે અહીંયા પહેલા વ્યવહાર અને પછી નિશ્ચય એમ નથી. એમાં શું કહેવું છે કે આ થાય તો આ થાય એમ કેટલાક શીખી લે છે કે સમજી લે છે, એ બહુ મોટી ભૂલ કરે છે. અહીંયા એમ કેમ વ્યવહાર થાય તો નિશ્ચય થાય, વ્યવહાર સધાય તો નિશ્ચય સધાય, વ્યવહાર પડાય તો નિશ્ચય આવે એમ જે સમજે છે તે ભૂલ કરે છે. નિશ્ચયને સાધવા નીકળેલો વ્યવહારમાં આવી જાય છે સાધા પહેલા, પણ વ્યવહારને સાધવા નીકળેલો નિશ્ચયમાં આવતો નથી. વ્યવહારમાં અટકી જાય એટલે વ્યવહાર આભાસમાં આવી જાય. આ જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે એને જે નથી સમજતા એ એમ સમજે છે કે વ્યવહાર થાય તો નિશ્ચય થાય, પહેલા વ્યવહાર પછી નિશ્ચય, વ્યવહાર કારણ નિશ્ચય કાર્ય આમ સમજે છે. એ ભૂલ કરે છે. ત્યાં એને વ્યવહાર સાધક પણ એ નથી રહેતો, પણ ત્યાં એને વ્યવહાર જ સાધ્ય થઈ જાય છે એનો ખ્યાલ એને રહેતો નથી. આખું પદ બદલાઈ જાય છે. જે સાધકનું પદ રહેવું જોઈએ સમજીને એ જ સાધ્યનું પદ થઈ જાય છે કે આને સાધું, આ કરું, આ કરું, આ કરું, આ કરું ને તો ઓરું થશે એ ભ્રમ છે, એમ થતું નથી. ગુરુદેવ તો એક બહુ કડક દ્રષ્ટાંત આપતા આ વિષયમાં કે જેમ કોઈ લસણ ને ડુંગળી ખાતા ખાતા એમ વિચારે કે મને ઓડકાર કસ્તુરીનો આવે તો નહીં આવે. ઓડકાર કેસર કસ્તુરીનો આવે કે ના આવે? કે એમાં ગંધ ડુંગળીની છે, લસણની છે, એમાં કેસર કસ્તુરીની ગંધ નથી. એમ રાગમાં રાગની મલિનતા છે, એમાં વિતરાગતા નથી. કષાયના સદભાવમાં કષાયનો અભાવ નથી. એટલે રાગથી રાગ કરતા કરતા વિતરાગતા થાય એ તો ડુંગળી ખાનારને કસ્તુરીના ઉડકારની આશા રાખવા જેવી વાત છે. પણ એ બાપની બનતું બહુ આ વિશે બહુ વિવાદાસ્પદ રહ્યો. કેમ કે બહુભાગ અજ્ઞાની જીવોએ અથવા સંપ્રદાયવાસી જીવોએ શુભ રાગને એટલી બધી કિંમત આપી છે કે એને ધર્મ માનીને ધર્મ જેટલી જ કિંમત આપી દીધી છે. એટલે એ કષાયના સદભાવ રૂપ છે અને તેનાથી કષાયના અભાવ સ્વરૂપે કાર્ય નહીં થાય એ વાતને ગળે ઉતરવી મુશ્કેલ પડે છે. બોલી દ્રઢ થઈ ગયેલી છે એટલે એ વાતને ગળે ઉતરતી જ નથી. તો આખો માર્ગ જ અહીંયા જુદો પડે છે. માર્ગ અહીંથી તો જુદો પડે છે. લાગે સરખું કે અમે જિનેન્દ્રદેવની પૂજા કરીએ છીએ, અમે કોઈ રાગી કુદેવની પૂજા કરતા નથી. અમે નિર્ગ્રંથ ગુરુને ગુરુ તરીકે સ્વીકાર્યા છે. અમે કાંઈ કુલિંગીને ગુરુ માનતા નથી અને અમે તેમના નિરૂપેલા શાસ્ત્રોની પૂજાને ભક્તિને સ્વાધ્યાય કરીએ છીએ. પછી તમે એમ કહો કે એ બધું એની કાંઈ કિંમત નહીં, એ વાત અમને પોસાતી નથી. ભાઈ, એવા રાગ કંઈ કાંઈ કદી કર્યા નથી એવું થોડું છે. ભૂતકાળમાં અનંત વાર એ બધા રાગ હું કરી શકું છું. સ્વરૂપ લક્ષ થયું હોય અને સ્વરૂપ લક્ષે સ્વરૂપમાં લીન થવાનો પુરુષાર્થ ઉત્પન્ન થયો હોય અને એ પુરુષાર્થથી સ્વરૂપની રચના થાય, વીરગુણની પરિભાષા કરવા અમૃતચંદ્રાચાર્ય દેવે જ્યાં વીર્ય શક્તિનું નિરૂપણ કર્યું છે, છઠ્ઠી વીર્ય શક્તિ કે સ્વરૂપની રચના કરે તે વીર્ય એમ કહ્યું છે. સ્વરૂપની રચના કરે જે પુરુષાર્થ દ્વારા આત્માના સ્વભાવ પરિણામની રચના થાય. શુદ્ધ સ્વભાવ છે એવા શુદ્ધ સ્વભાવ પરિણામની, પવિત્ર નિર્દોષ પરિણામની રચના થાય તેને આત્માનો પુરુષાર્થ કહીએ. તે પુરુષાર્થ છે, એ કારણ છે અને જે પરિણામ શુદ્ધ થયા છે તેનું કાર્ય છે. એના બદલે રાગ તે કારણ છે અને વિતરાગતા રૂપી શુદ્ધ પરિણામ થયા તે કાર્ય છે એમ અણસમજણથી જીવે માની લીધો એ ભૂલ થઈ છે. આ વિષય ગુરુદેવ બહુ ચોખ્ખો કહ્યો છે કે વ્યવહારનો પહેલા વ્યવહાર અને પછી નિશ્ચય એમ નથી. વ્યવહારનો શુભ રાગ તો આશ્રવ છે અને આશ્રવ તે સંવરનું કારણ કેમ થાય? આ તત્વ દ્રષ્ટિએ તને ચોખ્ખું કહીએ કે જે આશ્રવ તત્વ છે તે જ સંવર તત્વ છે એમ કેવી રીતે સમજાવીશ? કાં તો તને તત્વના ભિન્ન ભિન્ન ભાવો ભાષા નથી, તત્વનું ભાવ ભાષણ હોવું જોઈએ તને. કાં તો એ નવે તત્વના ભિન્ન ભિન્ન ભાવો ભાષા નથી, આશ્રવ ભાવ આશ્રવ ભાવ તરીકે ભાષો નથી, સંવર ભાવ સંવર ભાવ તરીકે ભાષો નથી. તેથી તને ભ્રાંતિ, આશ્રવમાં સંવરની ભ્રાંતિ થાય છે. એ તત્વની ભૂલ છે, તત્વની ભૂલ છે. ત્યાં મિથ્યાત્વ થયા વિના રહેતો ગોડરમલજીએ તો બહુ વિસ્તાર કર્યો છે આ વિષય ઉપર. સાતમા અધિકારમાં નવે તત્વની ભૂલમાં જીવ કેવી કેવી ભૂલ કરે છે એ વિશે એક જ તત્વને પકડીને ત્યાં નિરૂપણ કર્યું છે. સાતમા અધિકાર નવસો ને સત્તાવન સુધી છે સાતમા અધિકાર, પછી નવમો અધિકાર 958 થી શરૂ થશે. શું કહે છે કે પહેલા વ્યવહાર અને પછી નિશ્ચય એમ નથી, વ્યવહારનો શુભરાગ તો આશ્રવ છે, અને આશ્રવ કે સંવરનું કારણ કેમ થાય, કે આશ્રવ સંવરનું કારણ થતું પહેલો વ્યવહાર, અને તે વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય એવી દ્રષ્ટિથી તો સનાતન જૈન પરંપરામાંથી જુદા પડીને શ્વેતાંબર નીકળ્યા. આ શ્વેતાંબર પંથના જે મૂળ સિદ્ધાંત ભેદ છે, તાત્વિક રીતે અહીંયા છે. દિગંબર સિદ્ધાંતો અને શ્વેતાંબરના સિદ્ધાંતોમાં જે સિદ્ધાંત ભેદ જેને કહીએ, એ મૂળમાં અહીંથી ફરક પડે છે. વ્યવહાર સાધક અને નિશ્ચય સાધ્ય એવું વ્યવહાર વચન દિગંબર સાહિત્યમાં આવે છે, પણ છતાં ત્યાં સ્પષ્ટીકરણ છે કે ખરેખર તેનાથી કાર્ય થયું એમ નથી. જેમ કે કોઈ માણસ ધ્યાન કરે તો ધ્યાન કરવાનો જ્યારે એને વિચાર આવે, ત્યારે એને એવો વિચાર ન આવે કે હું ભર બજારે જ્યાં વાહનોની ને માણસોની અવર જવર બહુ હોય એની વચમાં જઈને ધ્યાન કરું, એવો વિચાર આવે એને એવો વિચાર આવે કે હું કોઈ એકાંત સ્થળમાં જઈને ધ્યાન કરું. પછી ઘર હોય તો ઘરમાં પણ કોઈ એકાંત સ્થળ હોય ત્યાં જઈને ધ્યાન કરું, બહાર હોય તો કોઈ જંગલમાં એકાંત સ્થળ હોય ત્યાં જઈને ધ્યાન કરું. તો જે સ્થળ છે એને ત્યાં વ્યવહારે સાધક કહેવામાં આવે. તો એકાંતમાં જાય એટલે એને ત્યાં ધ્યાન થઈ જાય એમ છે નહીં? એકાંતમાં ગયો પછી તો ધ્યાન એને થવું જ જોઈએ ને, કે તે ક્ષેત્ર છે તે તેના પરિણામને સાધતું નથી. પણ એવો જ મેળ હોય છે ત્યાં, એ બતાવવું છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો બહારમાં કેવો મેળ છે એ વાત છે. પૂર્વ પર્યાયમાં જે શુદ્ધાત્માનો અને જ્ઞાયક સ્વરૂપનો વિકલ્પ છે તે વ્યવહારે સાધક કહેવાય, અને નિશ્ચયે તે બાધક કહેવાય. તે વ્યવહારે સાનુકૂળ પરિણામ છે, અને નિશ્ચયે તે પ્રતિકૂળ પરિણામ છે. કેમ કે જ્યાં સુધી તે વિકલ્પ ચાલુ રહેશે ત્યાં સુધી નિર્વિકલ્પ નહીં થાય, વિકલ્પ છોડશે ત્યારે નિર્વિકલ્પ થશે. ધ્યાનમાં જે વિકલ્પ છે આત્માનો, પહેલા કે હું શુદ્ધ છું, બુદ્ધ છું, ચૈતન્ય છું, એક છું, અભેદ છું, ધ્રુવ છું, પરમાત્મ પદ સ્વરૂપ છું, એ બધા જે આત્માના વિકલ્પ છે એ બીજા વિકલ્પની અપેક્ષાએ અનુકૂળ છે, પણ નિર્વિકલ્પતાની અપેક્ષાએ તે જ પ્રતિકૂળ છે. એને અનુકૂળ પણ કહે શાસ્ત્રમાં, અને એને શાસ્ત્રમાં પ્રતિકૂળ કહે. તો બે વાત છે એનામાં, કે બે જુદી જુદી અપેક્ષાએ છે, એક અપેક્ષાએ નથી. જ્યાં સ્વરૂપને સાધવાની વાત છે ત્યાં પ્રતિકૂળ છે, અને જ્યાં નીચેના બીજા વિકલ્પ છે એની અપેક્ષા એ તે અનુકૂળ. બેની અપેક્ષા જુદી જુદી છે. હવે અનુકૂળ કહેવા ત્યાં એક જ અપેક્ષા લગાડી દઈએ તો એ વાતને સમજ્યો નથી. આ પ્રકાર બધે લાગુ પડે. ગુરુદેવે શ્વેતાંબર સંપ્રદાયના 45 આગમનો અભ્યાસ કર્યો. પહેલા સ્થાનકવાસીમાં હતા એટલે સ્થાનકવાસીના 33 શાસ્ત્રો હતા, એ 45માંથી છાંટેલા 33 છે, જુદા નથી રચ્યા. એ લોકો જુદા રચવાનું કોઈને એટલું સામર્થ્ય હતું નહીં, ક્ષોભ સંઘનું પણ એ સંપ્રદાયમાં કોઈ એ ગ્રંથ જ નથી રચી શક્યા. હજી સુધી 500 વર્ષમાં સ્થાનકવાસીમાં કોઈ એવી એવા ક્ષયોપશમના પણ નથી પ્રબળ જીવો નીકળ્યા કે કોઈ આગમની રચના કરી. આ લોકોએ આગમની રચના કરી. 33 વાંચ્યા એટલે શંકા પડી કે નહીં, આ લોકોએ પ્રતિમાને ઉડાવી છે એ વાત ખોટી છે. જિનેન્દ્રની પ્રતિમા આગમ સંમત છે એટલે શંકા પડી, એટલે બાકીના પણ બાર શાસ્ત્રોમાં છે. એ શાસ્ત્રોમાંથી સિદ્ધાંતમાંથી આ વાત એમણે પકડી કે જે સિદ્ધાંત હોવો જોઈએ, કે જે વ્યવહારે સાનુકૂળ છે તે નિશ્ચય જ પ્રતિકૂળ છે. જે ભાવો વ્યવહાર ભાવો છે તેને વ્યવહારે સાનુકૂળ ગણવામાં આવે છે તે નિશ્ચય પ્રતિકૂળ છે, એ વાત ક્યાંય નથી. ત્યાં આ વિશે એમને સિદ્ધાંતમાંથી શોધી
પડશે.
મૂળનો ફેર છે. એક વિષય આ લીધો છે કે જીવ તત્વ જેને કહીએ, નવ તત્વમાં જેને જીવ તત્વ કહીએ, એ જીવ તત્વ અને રાગાદી જે આશ્રવ તત્વ છે એ બંને ભિન્ન ભિન્ન તત્વો છે. તત્વ દ્રષ્ટિએ બંને ભિન્ન ભિન્ન તત્વો છે અને એકમાં બીજાનો કાયમને માટે અભાવ છે, સદાને માટે અભાવ છે. કાયમ અભાવ છે, સદાને માટે અભાવ છે. જેમ કુંભારના નિમિત્તે ઘડો થાય છે તો પણ ઘડામાં કુંભારનો સદાને માટે અભાવ છે. જે કુંભારે ઘડો કર્યો એ કુંભાર લઈએ, જેના નિમિત્તે ઘડો થયો એને લઈએ. આ દ્રષ્ટાંત છે સમયસાની 75મી ગાથામાં. તો જે કુંભાર છે એમાં ઘડાનો અભાવ છે અને ઘડામાં કુંભારનો અભાવ છે, એમ જીવમાં રાગનો અભાવ છે અને રાગમાં જીવનો અભાવ છે. આ તાત્વિક નિરૂપણ સિદ્ધાંતનું શ્વેતાંબર સિદ્ધાંતોમાં નથી. આ તમારે ચર્ચા કરવી પડે. આપ અમે તો બે વાંચ્યા નથી, પણ આપણે બે વાંચ્યા છે તો આમાં મૂળમાં ક્યાં ફેર છે? મૂળ વાત આમાં છે એ આમાં નથી એવું ક્યાં છે? એ જે મૂળની વાત છે
ભગવાન.